મીખાનું પુસ્તક એનો પહેલો અધ્યાય. મીખાનું પુસ્તક અધ્યાય પહેલો. યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં યહોવાનું વચન મીખા મોરાસ્તીની પાસે આવ્યું અને જે તેને સમરૂન તથા યરૂસાલમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે, હે પ્રજાઓ, તમે સર્વ સાંભળો. હે પૃથ્વી તથા તે ઉપર જે છે તે સર્વ ધ્યાન દો. અને પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાંથી, એટલે પ્રભુ યહોવા, તમારી વિરુદ્ધ સાક્ષી થાઓ. કેમ કે જુઓ, યહોવા પોતાના સ્થાનમાંથી નીકળી આવે છે ને તે નીચે ઉતરીને પૃથ્વીના ઉચ્ચ સ્થાન ઉપર ચાલશે. તેના પગ નીચેથી અગ્નિની પાસેના મીણની જેમ પર્વતો પીગળી જશે તથા સીધા કરાડા પરથી પડતા પાણીના ધોધની જેમ ખીણો ફાટી જશે. યાકૂબના અપરાધને લીધે તથા ઇસ્રાયેલ લોકના પાપોને લીધે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમૃદ્ધ નથી? અને યહૂદિયાના ઉચ્ચસ્થાનો ક્યાં છે? શું યરૂસાલેમમાં નહીં? તેથી હું સમૃદ્ધને ખેતરમાંના ઢગલા જેવું તથા દ્રાક્ષાવાળી રોપવાના સ્થાન જેવું કરીશ, અને હું તેના પથ્થરોના નીચામાં ગબડાવી નાખીશ, ને હું તેના પાયા ઉઘાડ કરી નાખીશ. તેથી સર્વ ગળેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરે ચૂરા થશે, ને તેના સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ. કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછા વેશ્યાનું વેતન થઈ જશે. એને લીધે હું વિલાપ કરીને ભોક મૂકીશ. હું ઉઘાડે પગે તથા વસ્ત્ર સહિત ફરતો ફરીશ. હું શિયાળવાની પેઠે ભૂંકીશ ને સામૃગની જેમ કડકડીશ, કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે ન્યાય ચુકાદો યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકની ભાગળ સુધી, ઠેઠ યરૂસાલેમ સુધી પહોંચ્યો છે. ગાથમાં તે કહેશો નહીં, બિલકુલ રડશો નહીં. બેથલે આફરામાં ધૂળમાં આળોટ. હે શાફીરના રહેવાસી, તું નાગો તથા લજ્જિત થઈને ચાલ્યો જા. સાનાનનો રહેવાસી બહાર નીકળતો નથી. બેત એસલનો વિલાપ તમારી પાસેથી તેનું સ્થાન લઈ લેશે. કેમ કે મારોતનો રહેવાસી ચિંતાતુર થઈને કલ્યાણની ઉત્કંઠા રાખે છે. કેમ કે યહોવા પાસેથી આપત્તિ યરૂસાલેમની ભાગળ સુધી ઉતરી આવી છે. હે લાખીસના રહેવાસી, તું રથે જલદ ઘોડા જોડ. સિયોનની દીકરીના પાપનો આરંભ કરનાર તે હતી, કેમ કે ઇસરાયેલના અપરાધો તારામાં માલુમ પડ્યા. એ માટે તું મોરેશેથ ગાથને વિદાયગીરીની બક્ષીસ આપશે. આગઝીબના કુટુંબો ઇઝરાયેલના રાજાઓ સાથે કપટ કરશે. હે મારે શાહના રહેવાસી, હજુ પણ હું તારા પર એવા એક જણે લાવીશ કે જે તને કબજે કરશે. ઇઝરાયેલનું ગૌરવ અદુલામમાં પણ આવશે. તારા પ્રિય સંતાનોને લીધે પોતાના માથાના વાળ કપાવ ને પોતાનું માથું બોળાવ. ગીધની જેમ તારી તાળ વધાર, કેમ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે. મીખા પ્રબોધકનું પુસ્તક અધ્યાય બીજો. મીખા પ્રબોધકનું પુસ્તક એનો બીજો અધ્યાય. જેઓ પોતાના બિછાનામાં સૂતા સૂતા અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતાનો વિચાર કરે છે તેઓને અફસોસ. સવારનો પ્રકાશ થતા તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તે કરવું તેમના હાથમાં છે. તેઓ ખેતરોનો લોભ કરીને તેમને છીનવી લે છે અને ઘરોનો લોભ કરીને તેમને પડાવી લે છે. તેઓ માણસ તથા તેના ઘર પર, એટલે માણસ તથા તેના વારસા પર જુલમ ગુજારે છે. એ માટે યહોવા કહે છે કે જો આ પ્રજા પર હું એ આપત્તિ લાવવાની યોજના કરું છું કે જેમાંથી તમે તમારી ગરદનો કાઢી શકશો નહીં ને તમે મગરૂદી ચાલી શકશો નહીં, કેમ કે તે સમય માઠો છે. તે દિવસે તેઓ તમને મેણા મારશે ને શોકથી વિલાપ કરશે ને રુદન કરીને કહેશે કે અમે છેક પાયમાલ થયા છીએ. તે મારા લોકનો વારસો બદલી નાખે છે. તેણે તેને મારી પાસેથી કેવી રીતે લઈ લીધો છે? તે દંગાખોરને અમારા ખેતર વહેંચી આપે છે. એ માટે ચિઠ્ઠી નાખીને હિસ્સા વહેંચનાર યહોવાની જમાતમાં તારા તરફથી કોઈ હશે નહીં. તમારે પ્રબોધ કરવો નહીં. તેઓ હંમેશા પ્રબોધ કરે છે એમ તેઓ કહે છે. તેઓ તેમની આગળ પ્રબોધ કરશે નહીં. લાંછન દૂર થવાનું નથી. હે યાકૂબના વંશજો, શું એવું કહેવાશે કે યહોવાનો આત્મા સંકોચાયો છે? શું આ તેના કામ છે? શું સદાચારીને માટે મારા વચનો હિતકારક નથી? પણ થોડી મુદતથી મારા લોકો શત્રુની પેઠે ઉઠ્યા છે. લડાઈથી કંટાળનારોની જેમ જેઓ નિર્ભયપણે ચાલ્યા જાય છે તેમના વસ્ત્રોમાંથી તમે જભ્ભો ઉતારી લો છો. મારા લોકની સ્ત્રીઓને તમે તેઓના રમણીય મકાનોમાંથી કાઢી મૂકો છો, તેમના નાના બાળકો પાસેથી તમે સદાને માટે મારું ગૌરવ લઈ લો છો. ઉઠો, ચાલ્યા જાઓ, કેમ કે આ તમારું વિશ્રામ સ્થાન નથી. નાશકારક મલિનતા, આ ભારે વિનાશકારક મલિનતા એનું કારણ છે. જો કોઈ નકામો ને દુરાચારી માણસ જૂઠું બોલીને પ્રબોધ કરે કે તમને દ્રાક્ષરસ તથા મધ્ય મળશે, તો તે જ આ લોકનો પ્રબોધક થશે. હે યાકુબ, હું તારા સર્વ લોકને નિશ્ચય ભેગા કરીશ. હું ઇસરાયેલના બચેલાઓને નિશ્ચય એકઠા રાખીશ. હું તેઓને બોસ્રાના ઘેટાની પેઠે એકઠા કરીશ. બીડમાં ચડતા ઘેટા બકરાના ટોળાની જેમ તેઓ માણસોના જથ્થાને લીધે મોટો ઘોંઘાટ કરશે. છીંડુ પાડનાર તેઓની આગળ નીકળી ગયો છે. તેઓ દસારા બંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર નીકળ્યા છે. તેઓનો રાજા તેઓની આગળ ચાલ્યો ગયો છે ને યહોવા તેમનો આગેવાન છે. મીખા પ્રબોધકનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. મીખા પ્રબોધકનું પુસ્તક અધ્યાય ત્રીજો. મેં કહ્યું, હે યાકુબના નેતાઓ અને ઇસરાયેલના લોકના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો. અદલ ઇન્સાફ કરવો એ શું તમારી ફરજ નથી? તમે તો ભલાને ધિકારો છો ને ભૂંડાને ચાહો છો. તમે તેઓના અંગ પરથી તેઓની ચામડી ઉતારી લો છો ને તેઓનું માંસ તેઓના હાડકા પરથી ચૂંટી લો છો. તમે મારા લોકનું માંસ પણ ખાઓ છો, તમે તેમની ચામડી તેમના પરથી ઉતારી લો છો ને હાલીને સારું તૈયાર કરે છે તેમ, અથવા કઢાઈમાંના માંસની જેમ તેમના હાડકા ભાંગીને ને તેમને કાપીને ટુકડે ટુકડા કરો છો. એ વખતે તેઓ યહોવાની આગળ પોકાર કરશે, પણ તેઓને ઉત્તર આપશે નહીં. હા, તેઓએ દુષ્કર્મો કર્યા છે, તેને લીધે તે વખતે તે તેઓથી વિમુખ થશે. જે પ્રબોધકો મારા લોકને કુમાર્ગે ચડાવે છે, જેઓને ખાવાનું મળે છે ત્યારે શાંતિ થશે એમ કહે છે, અને જેઓ તેમને ખવડાવતા નથી તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે, તેઓ વિશે યહોવા કહે છે કે એને લીધે તમારે માટે એવી રાત પડશે કે જેમાં તમને સંદર્શન થશે નહીં, અને તમારે માટે એવો અંધકાર થશે નહીં કે તમે જોશ જોઈ શકશો નહીં, અને પ્રબોધકોનો સૂર્ય અસ્ત પામશે ને દિવસ તેમને માટે અંધકારમય થઈ પડશે. દ્રષ્ટાઓ લજ્જિત થશે ને જોશીઓ ભોંઠા પડશે. હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે, કેમ કે દેવ તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી. પણ યાકુબને તેનો અપરાધ તથા ઇસરાયેલને તેનું પાપ કહી બતાવવા સારું હું યહોવાના આત્મા વડે ખચિત બળથી, ન્યાયથી તથા સામર્થ્યથી ભરપૂર છું. હે યાકુબના વંશના નેતાઓ ને ઇસરાયેલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિકારનારા તથા ઇન્સાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો. લોકો સિયોનને રક્તપાત કરીને ને યરૂસાલેમને દુષ્ટ કૃત્યો કરીને બાંધે છે. તેના નેતાઓ લાંચ લઈને ઇન્સાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે ને તેના પ્રબોધકો પૈસા લઈને જોશ જુએ છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે ને કહે છે, શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહીં. રે, તમારે લીધે સિયોન ખેતરની પેટે ખેડાશે ને યરૂસાલેમના ઢગલા થઈ જશે ને દેવના મંદિરનો પર્વત તે વનમાંની ટેકરીના જેવો થઈ જશે. મીખા પ્રબોધકનું પુસ્તક ચોથો અધ્યાય. મીખા પ્રબોધકનું પુસ્તક અધ્યાય ચોથો. પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે ને તેને બીજા ડુંગરો કરતા ઊંચો કરવામાં આવશે, અને લોકોના ટોળે ટોળા ત્યાં ચાલ્યા આવશે. ઘણી પ્રજાઓ કહેશે કે ચાલો આપણે યહોવાના પર્વત ઉપર તથા યાકુબના દેવને મંદિરે જઈએ, તે આપણને તેના માર્ગો વિશે શીખવશે ને આપણે તેના પંથમાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી તથા યહોવાના વચન યરૂસાલેમમાંથી નીકળશે. તે ઘણી પ્રજાઓની વચ્ચે ન્યાય કરશે ને દૂરના બળવાન લોકોનો ઇન્સાફ કરશે, અને તેઓ પોતાની તરવારને ટીપીને હળની ખોશો બનાવશે ને પોતાના ભાલાઓના ધાર્ય બનાવશે. પ્રજાઓ એકબીજાની વિરુદ્ધ તરવાર ઉગામશે નહીં ને તેઓ ફરીથી કદી પણ યુદ્ધ કળા શીખશે નહીં, પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે, અને કોઈ તેમને બિવડાવશે નહીં, કેમ કે સૈન્યોના યહોવાના મુખમાંથી એ વચન નીકળ્યું છે. સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે સદા સર્વકાળ અમારા દેવ યહોવાના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું. યહોવા કહે છે, તે દિવસે જે લંગડી છે તેને હું સમેટીશ ને જેને કાઢી મૂકેલી છે તથા જેને મેં દુઃખી કરી છે તેને હું ભેગી કરીશ. જે લંગડાતી હતી તેમાંથી હું પ્રજા થાય એવો પ્રજાનો શેષ ઉત્પન્ન કરીશ ને જેને દૂર કાઢી મૂકેલી હતી તેમાંથી એક બળવાન પ્રજા ઉભી કરીશ અને સિયોન પર્વતમાં તેઓના ઉપર ત્યારથી તે સર્વકાળ સુધી યહોવા રાજ કરશે. હે ટોળાના બુરજ, સિયોનની પુત્રીના ડુંગર, તે તારે ત્યાં આવશે. હા, અગાઉનું રાજ્ય યરૂસાલેમની પુત્રીનું રાજ્ય તારે ત્યાં આવશે. હવે તું શા માટે મોટેથી બૂમ પાડે છે? શું તારામાં રાજા નથી? શું તારો મંત્રી નાશ પામ્યો છે કે તારા પર પ્રસૂતિથી પીડાતી સ્ત્રીના જેવી વેદના આવી પડી છે? હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની પેઠે તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર, કેમ કે હવે તું નગરમાંથી નીકળી જશે ને સીમમાં રહેશે ને બાબિલમાં પણ જશે. ત્યાં તને છોડાવવામાં આવશે. ત્યાં યહોવા તને તારા શત્રુના હાથમાંથી છોડાવશે. હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ એકઠી થઈ છે. તેઓ કહે છે કે તેને ભ્રષ્ટ કરીએ ને સિયોન ઉપર આપણી દ્રષ્ટિ ઠારીએ, પણ તે યહોવાના વિચારો જાણતા નથી ને તેના મનસૂબા સમજતા નથી, કેમ કે તેણે તેઓને ખડીમાં પૂળીઓની જેમ એકઠા કર્યા છે. હે સિયોનની પુત્રી, ઉઠીને જોડ, કેમ કે હું તારા શિંગડાને લોઢારૂપ ને તારી ખડીઓને પિત્તળરૂપ કરીશ અને તું ઘણી પ્રજાઓને કચડીને ચૂરે ચૂરા કરીશ અને તું તેઓની કમાઈનું યહોવાને તથા તેઓની સંપત્તિનું આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરીશ. મીખા પ્રબોધકનું પુસ્તક એનો પાંચમો અધ્યાય. મીખા પ્રબોધકનું પુસ્તક અધ્યાય પાંચમો. હે પલટણોની પુત્રી, હવે તું તારી પલટણો સહિત એકઠી થશે. તેણે આપણને ઘેરો ગાલ્યો છે. તેઓ ઇસરાયેલના ન્યાયાધીશને ગાલ પર સોટી મારશે. પણ હે બેથલેહેમ એફરાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇસરાયેલમાં અધિકારી થવાનો છે, જેનો આરંભ પુરાતન કાળથી, હા અનાદિકાળથી છે. એ માટે જે પ્રસવ વેદનાથી પીડાય છે ત્યારથી તેને પ્રસવ થશે, ત્યાં સુધી તે તેમને તજી દેશે. પછી તેના બાકી રહેલા ભાઈઓ ઇસરાયેલ પુત્રની પાસે પાછા આવશે. તે યહોવાના સામર્થ્ય સહિત તથા પોતાના દેવ યહોવાના નામના પ્રતાપ સહિત ઉભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે અને તેઓ કાયમ રહેશે, કેમ કે હવે પૃથ્વીના છેડા સુધી તે મોટો થશે. એ આપણું શાંત્યાસ્પદ થશે. જ્યારે આસુરી સૈન્ય આપણા દેશમાં આવશે ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે 7 પાળકોને તથા 8 સરદારોને ઉભા કરીશું. તેઓ આસુર દેશને તરવારથી તથા નિમરોદના દેશને તેના નાકામાં ઉજ્જળ કરી મૂકશે. અને જ્યારે આસુરી સૈન્ય આપણા દેશમાં આવીને આપણી હદમાં ફરશે, ત્યારે તે તેના હાથમાંથી આપણને છોડાવશે. ત્યારે યાકુબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાએ મોકલેલા ઓસ જેવા તથા ઘાસ ઉપર પડતા ઝાકળ જેવા થશે, કે જે મનુષ્યને માટે થોપતા નથી કે મનુષ્યને માટે વિલંબ કરતા નથી. યાકુબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં વનના પશુઓમાં સિંહના જેવા તથા ઘેટાના ટોળામાં સિંહના બચ્ચાના જેવા થશે, કે જે તેઓમાં થઈને જાય તો તેમને કચડી નાખે છે ને તેમને ફાળીને ટુકડા કરે છે ને છોડાવનાર કોઈ હોતું નથી, તેના જેવા થશે. તારો હાથ તારા વેરીઓ પર ઉગામ ને તેઓથી તારા સર્વ શત્રુઓ કાપી નંખાય. વળી યહોવા કહે છે, તે દિવસે હું તારામાંથી તારા ઘોડાઓનો સંહાર કરીશ, તારા રથોનો નાશ કરીશ. હું તારા દેશમાં નગરોને નષ્ટ કરીશ ને તારા સર્વ કિલ્લાઓ પાઈ નાખીશ. વળી હું જાદુ ક્રિયાઓને તારા હાથમાંથી નષ્ટ કરીશ અને હવે પછી તારામાં જોશ્યો થશે નહીં. હું તારી ઘડેલી મૂર્તિઓને તથા તારા ભજન સ્તંભોને તારામાંથી નષ્ટ કરીશ અને તું ફરીથી તારા હાથના કૃત્યોને કદી ભજશે નહીં. હું તારી અશેરીમને તારામાંથી ઉખેડી નાખીશ અને હું તારી મૂર્તિઓનો નાશ કરીશ. વળી જે પ્રજાઓએ મારું સાંભળ્યું નથી તેઓ ઉપર હું ક્રોધ તથા રોષથી વેરવાડીશ. મીખા પ્રબોધકનું પુસ્તક છઠ્ઠો અધ્યાય. મીખા પ્રબોધકનું પુસ્તક અધ્યાય છઠ્ઠો. યહોવા જે કહે છે તે હવે તમે સાંભળો. ઉઠ, પર્વતોની આગળ વાત ચલાવ ને ડુંગરોને તારો ઘાંટો સંભળાવ. હે પર્વતો તથા પૃથ્વીના ટકાવ પાયાઓ, તમે યહોવાનો વિવાદ સાંભળો, કેમ કે યહોવાને પોતાના લોકની સાથે વિવાદ છે. તે ઇસરાયેલની સાથે વાદ વિવાદ ચલાવશે. હે મારી પ્રજા, મેં તને શું કર્યું છે? મેં તને કઈ બાબતમાં કંટાળો આપ્યો છે? તારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દે, કેમ કે હું તો તને મિસર દેશમાંથી બહાર લાવ્યો ને બંદીખાનામાંથી મેં તને છોડાવ્યો. મેં તારી આગળ મૂસાને, હારૂનને તથા મરિયમને મોકલ્યા. હે મારા લોક, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શીમસલત કરી ને બયોરના દીકરા બલામે તેને સ્વ ઉત્તર આપ્યો. સિત્તીમથી ગેલિયાદ સુધી જે બન્યું તે યાદ કરો, જેથી તમે યહોવાના ન્યાય કૃત્ય જાણો. હું શું લઈને યહોવાની હજુરમાં આવું ને મહાન દેવને નમસ્કાર કરું? શું હું ધન્યાર્પણ લઈને એક વર્ષના વાછરડાને લઈને તેની આગળ આવું? શું હજારો ઘેટાઓથી કે તેલની હજારો નડીઓથી યહોવા રાજી થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમજનિતનું બલિદાન આપું, મારા આત્માના પાપને લીધે મારા અંગના ફળનું અર્પણ કરું? હે મનુષ્ય, સારું શું છે તે તેણે તને બતાવ્યું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા દેવની સાથે નમ્રતાથી ચાલવું, એ સિવાય યહોવા તારી પાસે બીજું શું માંગે છે? યહોવા નગરને હાંક મારે છે, જે કોઈ ન્યાયી છે તે તારા નામથી બીસે. સોટીનું તથા તેને નિર્માણ કરનારનું સાંભળ. શું દુષ્ટતાથી પ્રાપ્ત કરેલા ખજાના તથા ધિક્કારપાત્ર ખોટા માપ દુષ્ટના ઘરમાં હજી પણ છે? શું ખોટા ત્રાજવા રાખીને, ઠગાઈ ભરેલા કાટલાની કોથળી રાખીને હું પવિત્ર હોઈ શકું? કેમ કે તેના શ્રીમંતો બહુ જોરજુલમ કરનારા છે, તેના રહેવાસીઓ જૂઠું બોલનારા છે ને તેમના મોંમાં કપટી જીભ છે. તે માટે મેં પણ તને ભારે ઘા માર્યો છે. તારા પાપને લીધે મેં તને ખેદાન મેદાન કરી નાખ્યો છે. તું ખાશે પણ તૃપ્ત થશે નહીં, અને તારામાં કંગાલિયાત રહેશે. તું ઉઠાવી લેશે પણ તે તારાથી સહી સલામત લઈ જવાશે નહીં. જે તું લઈ જશે તે હું તરવારને સ્વાધીન કરીશ. તું વાવશે પણ કાપણી કરવા પામશે નહીં. તું જૈત ફળો પીલશે પણ તારે અંગે તે ચોપડવા પામશે નહીં. તું દ્રાક્ષાને પીલશે પણ તેનો દ્રાક્ષ રસ પીવા પામશે નહીં. કેમ કે ઓમરીના વિધિઓનું તથા આહાબના કુટુંબના સર્વ રીત રિવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલ્યા છો. તેથી હું તમને વેરાન કરીશ ને તમારા રહેવાસીઓને તિરસ્કાર પાત્ર કરી નાખીશ, ને તમારે મારા લોક હોવાનું મેણું સાંભળવું પડશે. મીખા પ્રબોધકનું પુસ્તક 7મો અધ્યાય. મીખા પ્રબોધકનું પુસ્તક 7મો. મને અફસોસ છે, કેમ કે લોકોએ ઉનાળાના ફળ વીણી લીધા પછીની પરિસ્થિતિ જેવી, એટલે દ્રાક્ષા વીણી લીધા પછી કોઈ કોઈ દ્રાક્ષા રહી ગયેલી હોય એવી મારી સ્થિતિ છે. ખાવાને માટે લૂંબ તો મળે જ નહીં, અને પહેરવેલા પાકેલા અંજીર જેને માટે મારો જીવ તડપે છે તે પણ મળે નહીં. ધાર્મિક માણસો પૃથ્વી પરથી નષ્ટ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને તાપી રહે છે. તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે. ખંતથી ભૂંડું કરવા માટે તેઓના બંને હાથ ચપળ છે. સરદાર તથા ન્યાયાધીશ લાંચ માંગે છે, અને મોટો માણસ પોતાના મનમાંનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. એમ તેઓ ભેગા થઈને ગોટાળો વાળે છે. તેઓ માનો જે સર્વોત્તમ ગણાય છે તે ઝાંખરા જેવો છે, જે સૌથી પ્રમાણિક ગણાય છે તે કાંટાની વાળ કરતા નઠારો છે. તારા ચોકીદારોનો દિવસ એટલે તારી શિક્ષાનો દિવસ આવી પહોંચ્યો છે. હવે તેઓને ગભરાટ થશે. મિત્રોનો ભરોસો ન કર, જાની દોસ્તનો વિશ્વાસ ન રાખ. તારી સોળમાં સુનારીથી તારા મુખના દ્વાર સંભાળી રાખ. કેમ કે પુત્ર પિતાનું માન રાખતો નથી, પુત્રી પોતાની માની સામી ને વહુ પોતાની સાસુની સામી થાય છે. માણસના શત્રુઓ તેના પોતાના જ ઘરના માણસો છે. પણ હું તો યહોવા તરફ જોઈશ. હું મારું તારણ કરનાર દેવની વાટ જોઈશ. મારો દેવ મારું સાંભળશે. હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર. જો હું પડી જાઉં તો પણ હું પાછો ઉઠીશ. જો હું અંધારામાં બેસું તો પણ યહોવા મને ત્યાં જવાળ થશે. તે મારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે. ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેની વિરુદ્ધ પાપ કર્યું છે. તે મને બહાર અજવાળામાં લાવશે ને હું તેનો ન્યાય પણ જોઈશ. ત્યારે મારી વેરણ, જેણે મને કહ્યું કે તારો દેવ યહોવા ક્યાં છે, તે જોશે ને શરમથી ધંકાઈ જશે. મારી આંખો તેને જોશે. હવે ગલીઓના કાદવની પેટે તે પગો તળે ખૂંદાશે. જે દિવસે તારા કોટ બંધાશે તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે. તે દિવસે આ સુરથી મિસરના નગરોથી, મિસરથી તે છેક નદી સુધીના પ્રદેશમાંથી તથા સમુદ્રથી સમુદ્ર સુધીના તથા પર્વતથી પર્વત સુધીના લોકો તારી પાસે આવશે. તો પણ દેશ પોતાના રહેવાસીઓને લીધે એટલે તેઓના કર્મોના ફળને લીધે લજ્જિત થશે. તારા લોકો જેઓ તારા વારસાનું ટોળું છે ને જેઓ એકાંતમાં રહે છે તેઓને તારી લાકડી તારી પાસે રાખીને કારમેલના વનમાં ચાર પુરાતન કાળની પેઠે તેઓને બાશાનમાં તથા ગિલિયાદમાં ચરવા દે. મિસર દેશમાંથી તારા નીકળી આવવાના દિવસોમાં થયું હતું તેમ હું તેને અદભુત કૃત્યો દેખાડીશ. અન્ય પ્રજાઓ એ જોઈને પોતાના સર્વ પરાક્રમ વિશે લજ્જિત થશે. તેઓ પોતાનો હાથ પોતાના મોં પર મૂકશે, તેઓના કાન પહેરા થઈ જશે, તેઓ સાપની જેમ દૂર ચાટશે, તેઓ પૃથ્વી પરના પેટે ચાલનારા પ્રાણીની જેમ પોતાની ગુપ્ત જગાઓમાંથી ધ્રુજતા અધ્રુજતા બહાર આવશે. તેઓ આપણા દેવ યહોવાની પાસે ભીતી ભીતી આવશે ને તારાથી ડરશે. તારા જેવો દેવ કોણ છે? કેમ કે તું તો પાપ માફ કરે છે ને તારા વારસાના બચેલા ભાગના અપરાધને દર ગુર્જર કરે છે. તે પોતાનો ક્રોધ હંમેશા રાખતો નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે. તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે. તે આપણા પાપોને પગ તળે ખૂંચશે અને તું તેઓના સર્વ પાપો સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશે. જે વિશે તે પુરાતન કાળથી અમારા પૂર્વજો આગળ સમ ખાધા છે તેનો, એટલે યાકૂબ પ્રત્યે સત્યતાનો ને ઇબ્રાહીમ પ્રત્યે કૃપાનો તું અમલ કરશે.